ஓம்காரமிந்தும் ஜயந்தி யோகின கமதமோஷதம் ஸ்ரீமுக்காராய நமோ நம. மங்களம் மகவானோ மகிழம் குத்துமோனி மங்களம் குறுக்கொண்டாரி ஜெயந்திரமோ சுமங்க நமஸ்தமரி சாராய் சுவாமி புத்தியா சதாஸ்தே ஜீஸ்வராய் பரவாய
समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार अथवा समय प्रावृत आ द्रव्यानुयोगनो अति उत्कृष्ट ग्रंथ छे। भरत क्षेत्र में आना जेवो बीजो कोई द्रव्यानुयोगनो ग्रंथ नथी। अने बीजी रीते पण जो कहवा जाइए तो चारे अनुयोग में ए सर्वश्रेष्ठ ग्रंथ छे। એ ભવરહિત થવાનું સાધન છે, અશરીરી થવા માટેનો એ ગ્રંથ છે। એ ગ્રંથ વિશે આપણે વાત કરતા પહેલા ગઈકાલના સ્વાધ્યાયમાં શાસ્ત્રોના અર્થ કઈ રીતે કરવા જોઈએ એની સમજ આપણે લીધી। આજે હવે એ સમયસાર ગ્રંથ વિશે વાત આપણે કરીએ છીએ। આ સમયસારનો ગ્રંથ એ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, એટલે એ દ્વિતીય શ્રુત સ્કંદમાંનું આગમ કહેવાય। દ્વિતીય શ્રુત સ્કંદ એટલે પ્રથમ શ્રુત સ્કંદ અને દ્વિતીય શ્રુત સ્કંદ એ શું છે એ પહેલા સમજીએ। તો એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એ શ્રુત સ્કંદની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ જે ભગવાનની વાણીમાંથી જે કંઈ વાત આવી હોય એને આપણે શ્રુત કહીએ છીએ। અને એના સંબંધીનું જે જ્ઞાન છે એ આપણે જ્યારે એનો અર્થ સમજીએ છીએ, એનું મિનિંગ કરીએ છીએ, તો એ બધું શ્રુત જ્ઞાન છે। કોઈ પણ જ્ઞાન જે છે એનો અર્થ જે આપણે કરીએ છીએ એ શ્રુત જ્ઞાન છે। તો અહીંયા શ્રુત શબ્દ જે મૂક્યો છે એ શ્રુત એટલે જે દિવ્ય ધ્વનિમાણથી જે વાત આવી, ગણધર ભગવાને એમાંથી શાસ્ત્રોની રચના કરી અને આચાર્ય ભગવાને એને શબ્દ દેહ આપ્યો એ શ્રુત સ્કંદ। તો એવા શ્રુત સ્કંદ બે પ્રકારના છે, એટલે પ્રથમ અને દ્વિતીય એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા। તો ભગવાન મહાવીર સ્વામી જ્યાં સુધી વિચરતા હતા એ સમયની વાત લઈએ તો એમના સમય સુધી તો ભગવાનને પોતાને કેવળ જ્ઞાન હતું અને એમના ગણધર આદિને કેવળ જ્ઞાન હતું, એટલે જેમ છે તેમ યથાર્થ જ્ઞાન પ્રવર્તતું હતું। એટલે 2500 વર્ષ કરતા પહેલાના સમયની વાત કરીએ, એટલે પંચમકાળ શરૂ થયો એની પહેલાની વાત, ચોથા આરાના છેલ્લા સમયની વાત, ત્યાં સુધી તો એ બધાને એ પ્રકારે એમાંથી જ્ઞાન પ્રાપ્ત થતું હતું, કેમ કે કેવળ જ્ઞાન પ્રભુને હતું અને બીજા પણ કેવળી હતા એમને પણ કેવળ જ્ઞાન હતું, એટલે પૂર્ણ જ્ઞાન પ્રવર્તતું હતું। એ પછીથી ભગવાન મહાવીર સ્વામી પછીથી ત્રણ ગણધર થયા જેમને કેવળ જ્ઞાન થયું અને એ મોક્ષે ગયા, ગૌતમ સ્વામી, જંબુ સ્વામી અને સુધર્મ સ્વામી। એ ત્રણને પણ કેવળ જ્ઞાન થયું અને કેવળ જ્ઞાન થયું એટલે એ સર્વજ્ઞ કહેવાયા અને એ અરિયંત કહેવાયા અને પછી એ 13મે ગુણસ્થાનથી આયુષ કર્મ પૂરું થતાં 14મે ગુણસ્થાને પહોંચી અને પછી સિદ્ધ થયા। એ પછીથી કોઈને કેવળ જ્ઞાન થયું નહીં। એ પછીનો જે સમય હતો એ સમય કેવો હતો, એ સમયની અંદર એવા મહાપુરુષો હતા નગ્ન દિગંબર દ્રવ્યલિંગી અને ભાવલિંગી મુનિ હતા, કે જેમને જે દિવ્ય ધ્વનિમાંથી જ્ઞાન આવ્યું હતું અને એમાંથી ગણધર ભગવાને જે રચના કરી હતી એને આપણે આગમ કહીએ છીએ, શાસ્ત્રો કહીએ છીએ, એ રચના આખે આખી એમને યાદ હતી. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોય એવા મહાપુરુષો એ વખતમાં હતા. ભલે એમને કેવળ જ્ઞાન ન થયું, પણ એવા હતા. એટલે એ પછીના સમયમાં એવા જે મહાપુરુષ હતા એવા એ શ્રુત કેવળી કહેવાય એવા ભદ્રબાહુ સ્વામી સહિત 5 થયા. એમાં એટલે પહેલા ભદ્રબાહુ સ્વામી, એના પછી પણ બીજા ભદ્રબાહુ સ્વામી પણ થયા. એટલે પહેલા ભદ્રબાહુ સ્વામી સહિત 5 શ્રુત કેવળી થયા કે જેમને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હતું. એ પછી બીજા ભદ્રબાહુ સ્વામી સહિત બીજા 5 થયા કે જેમને 12 અંગનું પૂરેપૂરું જ્ઞાન ન હતું, પણ અમુક અંગનું જ્ઞાન હતું અને અમુક પૂર્વનું જ્ઞાન હતું. એ રીતે એ હતા. પછી ક્રમે ક્રમે કાળદોષ તો નિમિત્ત કારણથી કહેવામાં આવે. ખરેખર કાળ કંઈ દોષ આપતો નથી ને કાળને કારણે થઈને કોઈને જ્ઞાન ન થાય એમ નથી, પણ જીવોના એવા પુણ્ય અને જીવોની એવી જ્ઞાનની દશા કે એમને એટલો ઉઘાડ ન હોય અને એટલું જ્ઞાન ન થાય, એટલા ઓછા પુણ્ય. એટલે એ સમય જે હતો એ પંચમ કાળનો સમય ત્યારથી શરૂ થયો, એમાં કોઈને એવું 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન ન હતું. એટલે ધીરે 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 એ જ્ઞાન લુપ્ત થતું જણાયું અને ક્રમે ક્રમે એ અંગોના જ્ઞાનની વિચ્છતિ થતી ગઈ. એમ કરતા એ જ્ઞાન સિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યો અને બીજા ભદ્રબાહુ સ્વામી આચાર્યની પરિપાટીમાં 2 બીજા સમર્થ મુનિઓ થયા. એમાં એકનું નામ ધર્સેન આચાર્ય અને બીજાનું નામ ગુણધર આચાર્ય. તેમને ઘણું જ્ઞાન હતું અને તેમને બંનેને જુદા જુદા પ્રકારે જ્ઞાન હતું. ધર્સેન આચાર્ય જે છે એમને ઘણા શાસ્ત્રોનું ઘણું જ્ઞાન હતું. એમાં ખાસ કરીને વિશેષતાથી એમને જે જ્ઞાન હતું એ અગ્રાયણી પૂર્વ 14 પૂર્વની વાત આપણે લઈએ, તેમાંથી 14 પૂર્વમાંથી એ અગ્રાયણી પૂર્વના એ 5મા વસ્તુ અધિકારના મહાકર્મ પ્રકૃતિ નામના 4થા પ્રાભૃતનું જ્ઞાન હતું. એમાં 5મો વસ્તુ અધિકાર અને એમાં પણ પાછો મહાકર્મ પ્રકૃતિ નામના 4થું પ્રાભૃત એટલે એ પ્રકરણ 4થું એનું જ્ઞાન હતું. અને એ જ્ઞાનમાંથી એમણે જે શાસ્ત્રોની રચના કરી એમાં ષટ્કમાગમ, ધવલા ટીકા, ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ ઘણા શાસ્ત્રો રચાયા. અને એ બધા જે કર્મના ગ્રંથ વગેરેની જે વાત હતી કે જેમાં જીવ અને કર્મના સંયોગથી આત્માની જે પર્યાય સંસાર પર્યાય અને ગુણસ્થાન માર્ગણાસ્થાન એ બધાનું જે વર્ણન એમાં આવે છે એને લગતા એ બધા શાસ્ત્રો થયા. અને એમાં દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને વાત ન કરતા પર્યાર્થિક નયને મુખ્ય કરીને કેટલાક કથનો કરવામાં આવ્યા. એટલે દ્રવ્યાર્થિક નય તો હતો, પણ પર્યાર્થિક નયને મુખ્ય કરીને જ્યારે વાત કરવામાં આવી હોય ત્યારે એ બધું સમજાવવા માટે એ બધું કહેવામાં આવ્યું હોય. અને આ નયને અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ કહે છે, પર્યાર્થિક નય એટલે એટલે પર્યાયની મુખ્યતાથી, મુખ્યતા કોની દર્શાવી, પર્યાયની મુખ્યતા દર્શાવી. આપણે આત્મા લઈએ તો આત્મા ને આપણે દ્રવ્ય ગુણ અને પર્યાય એ રીતે ઓળખીએ છીએ, તો એમાં પર્યાય જે છે એ એક સમયની હોય છે, દ્રવ્ય છે તે શાશ્વત રહેવા વાળું છે એટલે એને ધ્રુવ કહેવામાં આવે છે. અને એ દ્રવ્ય શેનાથી બનેલું છે તો તે ગુણોથી બનેલું છે, એટલે ગુણોનો પિંડ એ જ દ્રવ્ય. અને એ દ્રવ્યની કોઈ એક સ્થિતિ એટલે પર્યાય, એ દ્રવ્યની કોઈ એક સ્થિતિ એક સમયની જે સ્થિતિ છે એને પર્યાય કહેવામાં આવે. એટલે એ સ્થિતિ બદલાય છે, એ સ્થિતિ બદલાય છે એટલે કે સમયને કારણે બદલાય છે એવું નથી, સ્થિતિ એના પોતાના કારણે બદલાય છે. પણ એ સ્થિતિને સમયની સાથે સાપેક્ષપણે વિચારતા એને એમ કહેવાય કે આ સમયની સ્થિતિ, એના પછીના સમયની સ્થિતિ, પછીના સમયની સ્થિતિ, એટલે પહેલા સમયની સ્થિતિ, બીજા સમયની સ્થિતિ, ત્રીજા સમયની સ્થિતિ, ચોથા સમયની સ્થિતિ, એટલે એમ આપણે સમયને તો સાપેક્ષતામાં રાખ્યો છે. સમય બદલાય છે માટે કંઈ એ પર્યાય બદલાય છે એવું નથી, પણ છતાં પણ આપણે એમ કહીએ છીએ કે એક સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય. તો પર્યાય જે થાય છે એ જીવની એના કારણે થાય છે. પર્યાય થવી એટલે કે એનું પરિણમન થવું, અને એવું પરિણમન દરેક દ્રવ્યનું થાય જ છે, એમાં જીવનું પણ એવું પરિણમન થાય છે. હવે શુદ્ધ નિર્મળ પરિણમન થાય છે તો આપણે શુદ્ધ પર્યાય કહીએ છીએ, જો અન્ય પ્રકારે પરિણમન થાય છે તો એને આપણે અશુદ્ધ પર્યાય કહીએ છીએ અથવા વિભાવ પર્યાય કહીએ છીએ, અન્ય પ્રકારનું પરિણમન કહીએ છીએ. તો એ જે એની પર્યાય થાય છે અને એ પર્યાયને જણાવનારો જે જ્ઞાનનો અંશ છે એને પર્યાર્થિક નય કહેવામાં આવે. તો એવા પર્યાર્થિક નયને, એટલે એની જે પર્યાય, જે પર્યાય છે તેને મુખ્ય કરીને. હવે પર્યાય તો શું હોય જીવની? તો કે જીવની પર્યાય જ્યાં સુધી એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ નથી થતો ત્યાં સુધીની જે પર્યાય છે એ પર્યાયને સંસારી પર્યાય કહેવામાં આવે. સંસાર એટલે આપણે અહીંયા જે રહીએ છીએ, ઘર, કપડાં, મકાન, મોટર, એ બધું સંસાર નથી. સંસાર તો જીવનો એની આસપાસ એના જે ભાવ કર્યા છે એ રૂપે રહેલો સંસાર છે, અને એ ભાવને કારણે થઈ અને એ જીવની જે પર્યાય થાય છે એ પર્યાય મનુષ્યની પર્યાય થાય, દેવની પર્યાય થાય, કે તિર્યંચની પર્યાય થાય, એ એકેન્દ્રીય પર્યાય થાય, કોઈ પણ પર્યાય થાય, કે નરકની પર્યાય થાય, તો એ બધી પર્યાય છે તે જીવની છે અને એ પર્યાયને અનુરૂપ એ શરીર ગ્રહણ કરે છે. એ શરીર ગ્રહણ કરે છે, જે શરીર છે એ દ્વારા ખરેખર જીવ ઓળખાતો નથી. જીવની જેવી પર્યાય છે એટલે કે એની એ વખતે એવી યોગ્યતા થઈ છે એટલે એને તિર્યંચનું શરીર મળે, કે મનુષ્યનું શરીર મળે, અથવા તો દેવનું શરીર મળે, કે નારકીનું શરીર મળે. એટલે એ બધી પર્યાય છે, ને એ પર્યાયને મુખ્ય કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે પર્યાર્થિક નયને પ્રધાન કરીને કથન કરવામાં આવ્યું. તો એવા પર્યાર્થિક નયને પ્રધાન કરીને જે કથન કરવામાં આવ્યા એમાં પછી બધી સંસાર પર્યાયની વાત આવે, ગુણસ્થાનની પણ વાત આવે, માર્ગના સ્થાનની વાત આવે, કર્મની વાત આવે, કર્મના સંયોગથી જે કંઈ થાય છે એ બધી વાત આવે. અને આ બધાનું જે જ્ઞાન છે એ જ્ઞાન દર્શન આચાર્ય ભગવાનને હતું, અને એમણે એમાંથી જે શાસ્ત્રોની રચના કરી એ બધા શાસ્ત્રો એક પ્રકારના હતા. ગુણધર આચાર્ય ભગવાનને બીજા પ્રકારનું જ્ઞાન હતું, બીજા પ્રકારનું પૂર્ણ જ્ઞાન હતું. એમાં જે એમને જ્ઞાન હતું એ જ્ઞાન પ્રવાદ પૂર્વના 10મા વસ્તુના 3જા પ્રાભૃતનું. એમને પણ 14 પૂર્વમાંથી જ્ઞાન પ્રવાદ પૂર્વ અને એના પણ 10મા વસ્તુના 3જા પ્રાભૃતનું જ્ઞાન હતું. અને એ જ્ઞાન પછીમાંથી ત્યાર પછીના આચાર્યોએ, જેમ દર્શન આચાર્ય અને એના પછીના આચાર્યોએ એમાંથી જે રચનાઓ કરી એ બધા કર્મ વગેરેના ગ્રંથો થયા, એમાં ગોમઠસાર, લબ્ધિસાર, સ્વપ્નાસાર એ બધું થયું. તો અહીંયા જે ગુણધર આચાર્યને જ્ઞાન હતું એમાંથી જે શાસ્ત્રોની જે રચના થઈ, એમણે જે શાસ્ત્રોની રચના કરી અને એના પછી એના અનુસંધાનમાં બીજા આચાર્ય ભગવાનોએ પણ જે રચના કરી એ બધું જે ચાલ્યું આવ્યું એમાં મુખ્યત્વે દ્રવ્યાનું યોગને મુખ્ય કરીને, એટલે આત્માના મૂળ તત્વ ધ્રુવની વાતને મુખ્યતાથી લેવામાં આવે. ધ્રુવને, જે બદલાતું નથી એ તત્વને, અથવા તો આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપને, અખંડ સ્વરૂપને મુખ્યતાથી કહેવામાં આવે. એ દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને વાત કરી એમ કહેવામાં આવે. એટલે એ જ્ઞાનમાંથી પછીના આચાર્યોએ જે સિદ્ધાંતો રચ્યા એ મૂળ તો ભગવાન મહાવીરથી ચાલ્યા આવતા એ જ્ઞાનમાંથી જ સિદ્ધાંતો રચાયા છે. પણ એ સિદ્ધાંતો રચાયા એમાંથી જે શ્રુતની શરૂઆત થઈ એને દ્વિતીય શ્રુત સ્કંધ કહેવામાં આવે છે. પહેલા જે દર્શન આચાર્ય જે વાત કહી છે એમાં જે શાસ્ત્રો વગેરે જે છે એને પ્રથમ શ્રુત સ્કંધ કહેવાય છે, અને આ દ્વિતીય સંસ્કૃત સ્કંધ કહેવામાં આવે છે. હવે એવી આચાર્યની પરંપરામાં કુંદકુંદાચાર્ય ભગવાન પણ થયા અને એમને પણ એ દ્વિતીય સ્કૃત સ્કંધનું જ્ઞાન હતું અને એમના એ જ્ઞાન દ્વારા એમણે જે રચના કરી એમાં પાંચ પરમ આગમ આપણે જે કહીએ છીએ તે પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુ વગેરે પણ એ પાંચ આવે છે અને એ સિવાય પણ બીજા પણ એમને શાસ્ત્રોની રચના કરી છે. તો એ દ્વિતીય શ્રુત સ્કંધ જે છે એમાં આ સમયસાર આવે છે. દ્વિતીય શ્રુત સ્કંધની જે ઉત્પત્તિ થઈ એમાં આ સમયસાર આવે છે અને એમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી કથન કહેવામાં આવે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી, દ્રવ્યની મુખ્યતાથી, એટલે બદલાતો જે અંશ છે આત્માના, ન બદલાતા અંશ અને બદલાતા અંશ, ન બદલાતો અંશ જે ધ્રુવ અંશ જે કાયમ ટકીને એવું ને એવું રહે છે તે, અને બદલાતો અંશ એટલે એની સ્થિતિ અથવા પર્યાય. એ પર્યાયને મુખ્ય કરીને વાત અહીંયા ન કરી, પર્યાયને ગૌણ કરી અને જે નથી બદલાતો એવો અંશ એટલે આત્માનું મૂળભૂત સ્વરૂપ કે જે ક્યારેય બદલાયું નથી. આત્મા જ્યારથી છે ત્યારથી આત્માનું સ્વરૂપ એવું ને એવું રહ્યું છે. આત્મા ક્યારથી છે? આત્માની કોઈ આદિ નથી, અનાદિ છે. બધા જ આત્મા અનાદિના છે, કોઈ આત્મા આગળ પાછળ ઉત્પન્ન થયા નથી. આ બહુ વાત સમજવા જેવી છે, બહુ સ્પષ્ટ એના વિશે ખ્યાલો આવવો જોઈએ કે કોઈ આત્માની ઉત્પત્તિ આગળ પાછળ થઈ નથી. બધા આત્મા અનાદિના છે, બધા જ આત્માની ઉંમર એક સરખી છે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. એ નિગોદમાં હતો ત્યારે પણ એ હતો, આત્મા તરીકે જ હતો. નિગોદ એ પણ પર્યાય છે, સિદ્ધ એ પણ પર્યાય છે, એકેન્દ્રીમાં આવે તો પણ પર્યાય છે. એટલે નિગોદમાં હતો અને નિગોદમાંથી બહાર આવ્યો ત્યારે ઉત્પત્તિ થઈ એવું જો કોઈકના મનમાં હોય તો એમ નથી. નિગોદમાં હતો ત્યારે પણ એ જીવ જીવ જ હતો. ફેર શું હતો? તો કે નિગોદમાં હતો ત્યારે એને પોતાનું એક કહી શકાય એવું શરીર નહોતું. એ એક શરીરની અંદર અસંખ્ય જીવો રહેતા હોય, અનેક જીવો રહેતા હોય તો એ નિગોદનો જીવ કહેવામાં આવે છે. આ બટાટા અને સક્કરિયા અને જે બધા કંદમૂળ છે ને એમાં એક નાની કણીની અંદર અસંખ્ય જીવો હોય છે, એટલા માટે આપણે એને છોડી દઈએ છીએ, એને આપણે અભક્ષ ગણીએ છીએ. તો આપણે વાત એ ચાલે છે કે એ આત્મા તો અનાદિનો છે જ, અને અનાદિનો છે પણ એની પર્યાય બદલાતી રહી છે. એટલે જે બદલાતું નથી એ સ્વરૂપ, એ સ્વરૂપ કેવું છે? તો એ સ્વરૂપ ખરેખર જોવા જઈએ તો શુદ્ધ જ છે, નિર્મળ જ છે, સિદ્ધ સમાન જ એ સ્વરૂપ છે. સિદ્ધની પણ પર્યાય કહેવાય, સિદ્ધ એ પણ પર્યાય છે, આત્માની એક પર્યાય છે. એ પર્યાય પરમ શુદ્ધ પર્યાય છે, પૂર્ણપણે શુદ્ધ પર્યાય છે, પણ એ પણ પર્યાય છે અને એ પર્યાય પણ બદલાતી પર્યાય છે. પણ દરેક સમયે બદલાય છે તો પણ એવી ને એવી શુદ્ધ નિર્મળ પર્યાય થયા કરે છે. એટલા માટે આપણે એને એ પંચમ ગતિ કહીએ છીએ. એ પંચમ ગતિમાં ગયા પછીથી એમ કહેવાય કે કંઈ ફેરફાર થતા નથી અને પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે, પણ એ પણ પર્યાય છે. પણ એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, જેવું આત્માનું સ્વરૂપ છે એવી જે પર્યાય છે, શુદ્ધ પરિણમન છે. તો એ શુદ્ધ પરિણમન જ્યારે થાય છે તો એ આત્મા શુદ્ધ હશે ત્યારે શુદ્ધ પરિણમન થતું હશે ને? શુદ્ધ પરિણમન એ થાય છે તો આત્મા શુદ્ધ નિર્મળ હોય ત્યારે થાય ને. એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ જીવ ગમે તે પર્યાયમાં ગયો હોય, પહેલા નરકની પર્યાયમાં ગયો, એકેન્દ્રીમાં ગયો, અને કોઈ પણ ખરાબમાં ખરાબ એને પર્યાય થઈ હોય, તે છતાં એનું મૂળ સ્વરૂપ તો એવું ને એવું જ રહે છે, એ બદલાતું નથી, એમાં કોઈ ફેરફાર થતા નથી. એટલે એ દ્રવ્ય અથવા તો આપણે જે ધ્રુવ કહીએ છીએ એ એવું ને એવું શુદ્ધ નિર્મળ રહે છે. જે બદલાય છે એ માત્ર પર્યાય છે, એ સ્થિતિ છે. કર્મને કારણે એ સ્થિતિ પેદા થઈ છે એમ કહીએ છીએ, એ ઉપચારથી કહેવામાં આવે અથવા વ્યવહારથી કહેવામાં આવે. ખરેખર એવી સ્થિતિ જીવે પોતે ઉત્પન્ન કરી છે કે પોતે પોતાના સ્વરૂપે નહીં પરિણમતા એ અન્ય સ્વરૂપે પરિણમે છે, એટલે એની એવી સ્થિતિ થાય છે. પોતાનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે એવું શુદ્ધ પરિણમન છોડી અને એ અન્ય પર પદાર્થોના લક્ષ્ય જે પરિણમન કરે છે એ બધું વિભાવિક પરિણમન, શુભ અને અશુભ પરિણમન છે, અને એને લીધે કર્મ બંધાય છે. ખરેખર કર્મ એને કંઈ કરતા નથી, જીવ પોતે જ એવું પરિણમન કરે છે. જીવ પોતે એવું પરિણમન કરવા માટે સ્વતંત્ર છે. ગમે તેવા કર્મ હોય તો પણ જીવને જો જાગૃતિ રાખી અને શુદ્ધ પરિણમન કરવું હોય તો એ કરી શકે છે. અને જો એમ ન થઈ શકતું હોય અને કર્મ જ બધું કરતા હોય તો કોઈ જીવ એ સિદ્ધિની પર્યાય પ્રગટ કરી શકે જ નહીં, પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે જ નહીં. એટલે એમ નથી. તો એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની વાત આપણે તો સમજાવવી છે, એટલા માટે આ બધી વાત લીધી. તો એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી એ દ્વિતીય શ્રુત સ્કંધમાં બધા જ શાસ્ત્રોની વાત આવે છે. એમાંનું આ એક સમયસાર છે, તે અદભુત શાસ્ત્ર છે. અને એમાં એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આત્માનું કેવું સ્વરૂપ છે એ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. હવે એવું સમજાવવા પાછળનું કારણ શું છે? તો કે વિશ્વાસ અપાવવો છે. આત્માને એવો વિશ્વાસ અપાવવો છે કે તું શુદ્ધ છે અને એવા શુદ્ધ સ્વરૂપને તું પ્રગટ કરી શકે એવો છે. તો એવા સમયસારનો આપણે સ્વાધ્યાય એટલા માટે કરીએ છીએ કે એમાં આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે અને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે કે તારું પણ એવું જ શુદ્ધ સ્વરૂપ છે. એટલે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ તું કર. શુદ્ધ સ્વરૂપ જેમણે પ્રાપ્ત કર્યું છે એવા અનંત કેવળી ભગવાન તીર્થંકર ભગવાન તરફ તું એક વખત દ્રષ્ટિ કર. અને એમણે એ શુદ્ધ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કર્યું છે? તો એમણે પોતાના સ્વરૂપમાં જઈને નિજ સ્વરૂપના આશ્રયે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. તું પણ એ જ પ્રકારે પુરુષાર્થ કર. કારણ કે અત્યારે પણ વર્તમાનમાં પણ તારી ગમે તે પર્યાય હોય તો પણ તારું મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે. જે પર્યાય છે તે તો ક્ષણિક છે, તે લાંબો સમય રહેવાની નથી, એ તો બદલાવાની છે, એ વાત નિશ્ચિત છે. તારી અત્યારની વર્તમાન પર્યાય છે એ બદલાવાની છે, એ વાત નક્કી છે, એમાં કોઈ ફેરફાર નથી. ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે, સર્વજ્ઞના જ્ઞાનમાં એમ વાત આવી છે. અને સર્વજ્ઞએ એ સર્વજ્ઞતા જે પ્રગટ કરી એ પોતાના સ્વરૂપને શુદ્ધ છે એમ વિશ્વાસ લાવીને એવા શુદ્ધ સ્વરૂપને એમણે પૂર્ણતાએ પ્રગટ કર્યું છે. અને એમાં એમને જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં તું પણ શુદ્ધ જણાયો છો અને એ તું કેવો શુદ્ધ છો એનું આખું વર્ણન સમયસારમાં કરવામાં આવ્યું. એટલે એક તો વિશ્વાસ અપાવ્યો કે તું શુદ્ધ છો અને કેવો શુદ્ધ છો એ વર્ણન આવ્યું, અને એ શુદ્ધતા તું કયા પ્રકારે પ્રગટ કરી શકે એની પણ વાત આવી. એટલે એવો આ સમયસાર એક અદભુત ગ્રંથ છે કે જેના નિમિત્તે, જેનો આશ્રય કરવાથી, જેનો ખૂબ અભ્યાસ કરીને વિચાર કરવાથી, મનન મંથન કરવાથી જીવને સમ્યક દર્શન થાય, સાચું દર્શન થાય અને સાચું જ્ઞાન થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય, પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે અને એમ કરતા એને ખ્યાલ આવે કે મારું સ્વરૂપ સિદ્ધ સમાન જ છે, અને પછી એને પૂર્ણતાએ પ્રગટ કરવાનો એ પુરુષાર્થ કરે. એટલે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે, આ ભવરહિત થવાનું શાસ્ત્ર છે, આ પૂર્ણ સંપૂર્ણ અનઅપેક્ષિત કોઈ પણ જાતની કોઈની પણ અપેક્ષા વિના અને જેનો કોઈ ઓછા વધતા પણ થાય નહીં એવો હવ્યા બાદ સુખ અને આનંદ પ્રગટ કરવાનું શાસ્ત્ર છે. એ શાસ્ત્રની રચના ભગવાન કુંદકુંદાચાર્યે કરી. ભગવાન કુંદકુંદાચાર્ય ક્યારે થયા એના વિશે આપણે વાત લઈએ તો આશરે મહાવીર સ્વામી ભગવાન પછીથી ભગવાન કુંદકુંદાચાર્ય લગભગ 450 વર્ષ ને 500 વર્ષની વચ્ચેના સમયમાં થયા. એટલે વિક્રમ સંવંત 1950માં એ અરસામાં થયા. એટલે સંવંત 1950માં તો કુંદકુંદાચાર્ય ભગવાન મહાવીદેહ ક્ષેત્રમાં ગયા હતા અને ત્યાં 8 દિવસ રહ્યા હતા. દિગંબર જૈન મુનિ હતા, પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હતા. એમને ઘણી રિદ્ધિ સિદ્ધિ હતી. જમીન ઉપર એમના પગ સ્પર્શ ન કરતા વિહાર કરતા ત્યારે જમીનથી 4 વેંત ઊંચે એ આકાશમાં રહેતા અને એ રીતે વિહાર કરતા. એમને એવી ચારણ લબ્ધિ હતી કે જે દ્વારા એ મહાવીર ક્ષેત્રમાં ગયા હતા, ત્યાં 8 દિવસ રહ્યા હતા, સિમંદર પ્રભુની વાણી સાંભળી અને બીજા શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરી અને એમની સાથે જે ચર્ચા વગેરે કરી અને જે જ્ઞાન લઈને આવ્યા તે જ્ઞાન લઈને આવ્યા પછીથી એમણે બધા શાસ્ત્રોની રચના કરી. એમાં પહેલું શાસ્ત્ર એ વખતે પ્રવચનસાર હતું અને આ બધા જ શાસ્ત્રોની એમને રચના કરી. કુંકુંદાચાર્ય ભગવાનને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. મૂળ નામ એમનું પદ્મનંદી આચાર્ય હતું. એ સિવાય એલાચાર્ય તરીકે પણ એ પ્રસિદ્ધ થયા. ગૃધ પીછાચાર્ય તરીકે પણ પ્રસિદ્ધ થયા. વક્રગ્રીવાચાર્ય તરીકે પણ પ્રસિદ્ધ થયા. પણ કુંદકુંડપુર પાસે હતા ત્યાંથી એટલે વધારે એ નામથી પ્રસિદ્ધ થયા. કુંદકુંદ આચાર્ય દિગંબર સંત. એમણે આ જ્ઞાનનો પ્રવાહ જે સિમંદર પ્રભુના વિવધણીમાં આવ્યો એ આપણને પહોંચાડ્યો. એ પદ્મનંદી આચાર્ય કહો કે કુંદકુંદાચાર્ય કહો, વક્રગ્રીવાચાર્ય કહો, એલાચાર્ય કહો કે ગૃધ પીછાચાર્ય, એ પાંચ નામથી ઓળખાતા હતા. અને જમીનથી ચાર આંગળ કે ચાર વેંત, કોઈક જગ્યાએ ચાર વેંત લખવામાં આવ્યું છે અને કોઈક જગ્યાએ ચાર આંગળ, એમ ઊંચે આકાશમાં એ વિહાર કરતા ત્યારે એ રીતે વિહાર કરતા. અને એમને એવી રિદ્ધિ હતી અને એ સિવાય એ ચારણ તકતી હતી જે દ્વારા એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા. હવે એમના વિશે ઘણી વાતો છે અને આ બધી વાતનો ઉલ્લેખો એમણે પોતે ક્યાંય કર્યા નથી કે હું મહાવિદ્ય ક્ષેત્રમાં ગયો હતો, આ બધી વાત નથી કરી. પણ એમના પછી જે એ વખતમાં જે આચાર્યો થયા એમણે પોતાના શાસ્ત્રોમાં એ બધી વાત લખી છે અને એવા શિલાલેખો પરથી પણ એ વાત આપણને મળે છે. એટલે ખ્યાલ આવે છે કે કુંદકુંદાચાર્ય મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા અને સિમંદર પ્રભુના સમસ્મરણમાં જઈને એમણે જ્ઞાન પ્રાપ્તિ કરી હતી. તે પછીના જે શાસ્ત્રો બધા રચાયા છે એ બધા શાસ્ત્રોએ કુંદકુંદાચાર્યના શાસ્ત્રોનો આધાર લીધો છે. એના વિશેની આપણે અહીંયા થોડીક વાત છે એ વાંચીએ અને સમજીએ. અહીંયા આપ્યું છે કે ગૌતમ સ્વામી પછી તુર્ત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. ગૌતમ સ્વામી પછી કઈ અપેક્ષાથી એમનું એ સ્થાન આવે છે? એમના પછી તરત થયા છે એમ નહીં, પણ જ્ઞાનની અપેક્ષાએ ગૌતમ સ્વામી પછી તુર્ત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવડાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્ય દેવના શાસ્ત્રો સાક્ષાત ગણધર દેવના વચનો જેટલા જ પ્રમાણભૂત મનાય છે. ગણધર ભગવાને જે વાત કરી હોય એને તો બરાબર સત્ય આલેખવામાં આવે, સત્ય સમજવામાં આવે, સત્ય માનવામાં આવે, એ બરાબર જ છે. એમાં કોઈ અશ્રદ્ધા કરવા જેવું, અવિશ્વાસ કરવા જેવું કંઈ હોય જ નહીં. એ જ રીતે જે આચાર્યોએ આ દ્રવ્યશ્રુતને એટલે કે જે ભગવાનની વાણીમાં આવ્યું એને આત્મસાત કરીને પોતે અનુભવીને જ્યારે શાસ્ત્રોની રચના કરી હોય છે તો એને પરંપરા કહેવામાં આવે છે. પરંપરા એટલે માત્ર આચાર્ય ઉપદેશ આપે અથવા તો આચાર્ય બીજા કોઈને કહે અથવા તો પોતે પોતાની મતિ કલ્પનાએ પોતાની બુદ્ધિથી કંઈ પણ લખે અને એ પછી આગળ બીજા લોકો વાંચે અને પછી ત્રીજા લોકોને કહે, એમ પરંપરા નથી હોતી. પરંપરા એવી હોય છે કે જે કંઈ લખે છે એ લખતા પહેલા આચાર્ય એને સમજે છે, વિચારે છે, અનુભવે છે, પોતે એને આત્મસાત કરે છે અને અનુભવ દ્વારા પ્રમાણ કર્યા પછીથી જ શાસ્ત્રની રચના થાય છે. અત્યારે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એમ નહીં, સમ્યક દર્શન પણ હોય નહીં અને શાસ્ત્ર લખી નાખે, ચોપડીઓ લખી નાખે ધર્મની, એવી વાત નથી, એ પરંપરા કહેવાતી નથી. એમાં તો ઘણા દોષ આવે. એટલે આચાર્યો જે છે એ ગૌતમ સ્વામી પછી જે પરંપરામાં ગણાય તો એ પ્રકારે જ પરંપરામાં ગણાય કે એમણે પણ એને અનુભવ્યું હોય. એટલે કુંદકુંદાચાર્ય જે છે એમણે પણ એ વસ્તુ અનુભવી હતી. એટલું જ નહીં પણ એ તો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને એ જ્ઞાન લઈ આવ્યા હતા અને એવો જ એમને અનુભવ હતો. પોતે નગ્ન મુનિ હતા, પ્રચુર સ્વસંવેદન સહિત ધ્યાનમાં એ રહેતા હતા અને જ્યારે એ બહારમાં આવતા હતા ત્યારે શુભભાવ આવે એટલે શાસ્ત્ર લખી નાખે. શાસ્ત્ર લખવું છે અને શાસ્ત્ર કોઈને ઉપયોગી થશે અને શાસ્ત્ર હું લખીશ તો બધાનું કલ્યાણ થશે ને આવી કોઈ વાત નહીં. એક વિકલ્પ આવે આત્મામાં હતા અને પછી બહારમાં આવ્યા અને એવો શુભ વિકલ્પ આવ્યો એટલે શાસ્ત્રની રચના કરી. કોઈ પ્રસિદ્ધિ માટે રચના કરી ન હતી. એટલે એમના શાસ્ત્રમાં ક્યાંય એમણે એમ નથી દર્શાવ્યું કે હું આ જ્ઞાન મહાવિદ્ય ક્ષેત્રમાંથી લઈ આવ્યો છું, એવી વાત કરી જ નથી. કેમ કે એમને કોઈ પ્રસિદ્ધિ માટે થઈને કંઈ શાસ્ત્રો લખ્યા છે એમ તો હતું જ નહીં. તો અહીંયા એ વાત કહેવામાં આવી છે કે ભગવાન કુમકુંદાચાર્ય દેવના શાસ્ત્રો સાક્ષાત ગણધર દેવના વચનો જેટલા જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુમકુંદાચાર્ય દેવના શાસ્ત્રોનું પ્રમાણ આપે છે કે આ વાત કુમકુંદાચાર્યના આ શાસ્ત્રમાં છે એમ કહી અને એને નક્કી કરે કે પોતે જે વાત લખે ત્યારે એને પ્રમાણ આપે, એને સપોર્ટ કરે. આપણે કહીએ ને સપોર્ટ, તો સપોર્ટમાં શું લખે અથવા તો રેફરન્સ તરીકે લખે તો શું લખે? તો કુમકુંદાચાર્યના શાસ્ત્રનું પ્રમાણ આપે. એમણે બીજા ઘણા શાસ્ત્રો લખ્યા છે એટલે એનું પ્રમાણ આપે. એટલે એ કથન પછી એ વિવાદ માટે રહે નહીં, એ નિર્વિવાદ ઠરે. અને તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમના શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલા છે. ખરેખર ભગવાન કુમકુંદાચાર્ય પોતાના પરમ આગમોમાં તીર્થંકર દેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષ માર્ગને ટકાવી રાખ્યો છે. વિક્રમ સંવંત 990માં થઈ ગયેલા શ્રી દેવસેન આચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં કહે છે કે વિદેહ ક્ષેત્રના વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામીના સમવસરણમાં જઈને શ્રી પદ્મનંદીનાથે એટલે કે કુમકુંદાચાર્ય દેવે પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેવી રીતે જાણત. બીજો પણ એવો એક ઉલ્લેખ છે કે જેમાં કુમકુંદાચાર્ય દેવને કળીકાળ સર્વજ્ઞ કહેવામાં આવ્યા છે. કળીકાળ સર્વજ્ઞ પંચમ કાળની અંદર ના એ સર્વજ્ઞ. પદ્મનંદી કુમકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, વેલાચાર્ય, ગૃધ પીછાચાર્ય, પાંચ નામથી વિરાજિત અને ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને રિદ્ધિ હતી, જેમણે પૂર્વ વિધેયમાં જઈને સિમંદર ભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મેળવેલા શ્રુત જ્ઞાન વડે જેમણે ભારતવર્ષના અથવા તો ભરત ક્ષેત્રના, ભારતવર્ષ એકલું જ નહીં પણ ભરત ક્ષેત્ર કહી શકાય, કેમ કે અત્યારે તો એ વાત ભારતથી બહાર બધા જ કેટલાય દેશોમાં વાત પહોંચી ગઈ છે અને આપણે એ જાણીએ છીએ. એટલે એ ભરત ક્ષેત્રના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એમ કહીએ તો ચાલે. એવા જે શ્રી જીનચંદ્રસુરીના ભટ્ટારકના પટના આભરણ રૂપ કળીકાળ સર્વજ્ઞ ભગવાન કુમકુંદાચાર્ય દેવ તેમણે રચેલા આ સટ પ્રાભૃત ગ્રંથમાં એમ કરી અને આ વાત લેવામાં આવી છે અને એ શ્રુત સાગરે રચેલી મોક્ષ પ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ એમ જે લખ્યું એમાં એમણે આ ઉલ્લેખ કર્યો છે. એટલે એવા તો ઘણા ઉલ્લેખો મળે છે. શ્રુત સાગરની જે અષ્ટપાવડની જે એટલે સટ પ્રાભૃતની જે ટીકા છે એમાં આ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન કુમકુંદાચાર્ય કોણ હતા એ વિશે આપણને કળીકાળ સર્વજ્ઞ તરીકે કુમકુંદાચાર્યનું સ્થાન છે અને શિલાલેખો ઉપર પણ એ વાત આપણને વાંચવામાં અત્યારે મળે છે. એટલે એ વાતમાં કોઈ શંકા નથી કે કુમકુંદાચાર્ય ભગવાન મહાવીર ક્ષેત્રમાં ગયા હતા. એમાંના એમને રચેલા શાસ્ત્રોમાંના કેટલાક તો અત્યારે ઉપલબ્ધ પણ નથી પણ જે ઉપલબ્ધ છે એનો અભ્યાસ કરીએ તો પણ સમ્યક દર્શન થાય એવા છે અને એમાંના આપણે સમયસાર જે અલૌકિક શાસ્ત્ર છે એનો સ્વાધ્યાય માત્ર અભ્યાસ માટે, પંડિતાઈ માટે, ભણવા માટે, શીખવા માટે નહીં પરંતુ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે, પોતાની શુદ્ધિની વૃદ્ધિ કરવા માટે, ઘણી નિર્જરા કરવા માટે, જેવું સ્વરૂપ આ જીવનું સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે એવું સ્વરૂપ મારે પ્રાપ્ત કરવું છે એવા નિર્ધાર સહિત આપણે સ્વાધ્યાય કરવાના છે. એટલે આ બધો વિસ્તાર આપણે અત્યારે કર્યો છે. હવે થોડીક શાસ્ત્ર સંબંધી પણ આપણે વાત લઈએ તો અહીંયા આપ્યું છે એમાંથી જ આપણે લઈએ છીએ કે આચાર્ય ભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરી આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષ માર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતા જીવોને જે કાંઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમ આગમમાં સમજાવ્યું છે અને પરમ કૃપાળુ આચાર્ય ભગવાન આ શાસ્ત્ર શરૂ કરતા પોતે જ કહે છે કે કામ ભોગ બંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે. જો કામ ભોગ અને બંધ એની કથા વર્તમાનમાં એ જ ચાલી રહ્યું છે અને અનાદિથી આપણે એ જ કરતા આવ્યા છીએ. જે જીવ સમ્યક દર્શન પ્રાપ્ત નથી કરી શક્યો, જે હજી મિથ્યાદ્રષ્ટિ છે, એ બધાને કામ ભોગ અને બંધની કથા જ ગમે છે, એમાં જ રૂચિ થાય છે અને એને લીધે થઈ અને એને ભવના ભ્રમણ થાય છે. એટલે એવા ભવના ભ્રમણ કરાવનારી જે કથા વાર્તા જે છે એ બધી તો સહજ રીતે સાંભળવા મળે છે, એનો પરિચય પણ થાય છે અને એ બધી ગમે છે, રૂચિ થાય છે અને એ જ અત્યાર સુધી કરતા આવ્યા છીએ. પણ એનાથી તદ્દન વિપરીત, તદ્દન ભિન્ન અને પરમ સત્ય એવી આત્માની કથા એણે ક્યારેય સાંભળી નથી, એના સંબંધી એને વિચાર કર્યો નથી. એટલે અહીંયા એમ કહ્યું છે કે તેનાથી તદ્દન ભિન્ન જુદા પ્રકારની એકત્વની પ્રાપ્તિ, એટલે પોતાનું સ્વરૂપ, શુદ્ધ નિર્મળ સ્વરૂપ, એવી પોતે જગતના બધા જ પદાર્થોથી બધાથી જુદો ભિન્ન શુદ્ધ છે એ વાત એને ક્યારેય ખ્યાલમાં આવી નથી, એને વાંચવામાં આવી નથી કે અનુભવવામાં આવી નથી. અને એ વાત આ શાસ્ત્રમાં છે અને એની હું વાત કરીશ એમ આચાર્ય ભગવાને કહ્યું છે. એટલે કહે છે કે કામ ભોગ બંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે, પણ પરથી જુદા, બીજા બધાથી જુદા, પર એટલે પોતે સ્વ, એના સિવાય બીજું જે કંઈ છે તે બધું જ પર, એવા પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની પરથી ભિન્ન આત્માની વાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજ વૈભવથી, પોતાનો વૈભવ, પોતાના આત્માના વૈભવથી, એટલે જે મેં અનુભવ્યું છે એ પ્રમાણે કુંકુંદાચાર્ય ભગવાનનો જે જ્ઞાનનો ક્ષયોક્ષમ જે ઉઘાડ હતો એ દ્વારા, અને એમાં પણ એ કઈ રીતે આગમથી, યુક્તિથી અને પરંપરાથી અને અનુભવથી, એમ હું કહીશ. આવી પ્રતિજ્ઞા આચાર્ય દેવે આ શાસ્ત્રમાં કરી છે અને એમાં આત્માનું એકત્વ પરદ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતા એ સમજાવે છે. અને દેવોશ્રી કહે છે કે જે આત્માને અબદ્ધ સ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જીન શાસનને દેખે છે. હવે આ ગાથા આવશે ત્યારે આપણે એના અર્થ બધા કરીશું. આખી ગાથા છે અબદ્ધ સ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત, એ તો આખી ગાથા છે. એ પ્રમાણે પછી આપણે એના અર્થ કરીશું. મૂળ વાત આપણે જે કરવી હતી એ કરી કે આ શાસ્ત્ર દ્વારા શેની પ્રાપ્તિ આપણે કરવાની છે અને આચાર્ય ભગવાને એમાં કયો વિષય લીધો છે અને એ કયા પ્રકારનું શાસ્ત્ર છે એ વાત આપણે અત્યારે કરી. તો એવા સમયસારની વાતમાં આપણે હવે થોડીક સમયસાર કયા પ્રકારે છે એ વાત આપણે લઈએ. તો સમયસારની અંદર જે વાત આખી કરવામાં આવી છે એમાં એક નાટકની ભૂમિકા હોય, એટલે કે નાટકનું જે સ્ટેજ હોય જેની ઉપર નટ આવી અને જે પોતે પાત્ર ભજવતા હોય એ રીતે એક કલ્પના કરવામાં આવી છે. એટલે એના અધ્યાયની જે વાત કરવામાં આવી છે એ બધા અધ્યાયને આપણે લઈએ તો પહેલું જે છે તે પૂર્વરંગ છે અને એના પછીથી જે બીજા અધિકાર જે છે એમાં જીવ અધિકાર છે, કર્તા કર્મ અધિકાર છે, પુણ્ય પાપ અધિકાર છે, આશ્રવ અધિકાર, સંવર અધિકાર, નિર્જરાનો અધિકાર, બંધ અધિકાર, મોક્ષ અધિકાર અને સર્વ વિશુદ્ધ અધિકાર. આ બધા અધિકાર, નવ અધિકાર, જીવ અજીવ અધિકારથી શરૂ કરી અને સર્વ વિશુદ્ધ અધિકાર સુધીના નવ અધિકાર, અને એની પહેલા જે છે પૂર્વરંગ, એટલે એ જેના ઉપર પૂર્વરંગ એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યાં એ વેશ ભજવવામાં આવે એ એમ જે લેવામાં આવ્યું દસ તો એમાં આખી વસ્તુ એવી રીતે લેવામાં આવી છે કે એ આખો વેશ ભજવી અને પછી એ ખુલ્લો પડી ગયો કે એ પોતે એ વેશ જ ભજવતો હતો, મૂળ તો એ હતો નહીં, એ રીતે લેવામાં આવ્યું. મૂળ સ્વરૂપ તો એનું આવું હતું, આખી વાત લઈ અને એમ. એટલે કર્તા કર્મ અધિકાર હોય કે જીવ અધિકાર, જીવ અજીવ અધિકારો કે પુણ્ય પાપની વાત હોય, તો એ બધું એનું જે છે તે વેશ રૂપે હતું. મૂળ તો એનું સ્વરૂપ શું છે, મૂળ સ્વરૂપ તો એનું જે શુદ્ધ સ્વરૂપ છે એ જ છે, એમ લેવામાં આવ્યું છે. એટલે દરેક અધિકારના અંતે એ રીતે વાત આવે, એમ કરીને એવું ખુલ્લો પડી ગયો, ઉઘાડો પડી ગયો, એમ લેવામાં આવ્યું છે. તો આવા આ અધિકાર ની ટીકા જે લખવામાં આવી છે એ ઘણા આચાર્યોએ લખી છે. એમાં સૌથી સારી ટીકા, સૌથી ઉત્કૃષ્ટ ટીકા જો કોઈ હોય વર્તમાનમાં તો એ આત્મખ્યાતિ નામની અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કુમકુંદાચાર્ય ભગવાન પછીથી આશરે 1000 વર્ષ પછીથી થયા, અને એમણે પોતે પણ પોતાના શાસ્ત્ર પણ રચ્યા છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય આદિ, અને બીજા શાસ્ત્રો ઉપર ટીકાઓ પણ લખી છે. સંસ્કૃતનું એમનું જે જ્ઞાન હતું અને સંસ્કૃતમાં પદ્ય અને ગદ્ય ઉપર નો જે એમનો કમાન્ડ કહી શકાય એવો અદભુત કમાન્ડ ક્યાંય તમને બીજે જોવા મળશે નહીં, એવું ઉત્કૃષ્ટ સંસ્કૃત એમણે લખ્યું છે. એમણે જે ટીકા લખી છે એ સંસ્કૃતમાં લખી છે, સંસ્કૃત પદ્ય અને ગદ્યમાં. એટલે સમયસારમાં જે કુનકુંદાચાર્ય ભગવાનની જે ટીકા, જે ગાથાઓ છે એ પ્રાકૃતમાં છે, અર્ધમાગધી ભાષામાં છે, એ ગાથાઓ છે. આખું શાસ્ત્ર 415 ગાથાનું એ આખું શાસ્ત્ર એ પદ્યમાં છે, ગાથા રૂપે છે, અને એ અર્ધમાગધી ગાથા અર્ધમાગધી ભાષામાં છે. અને એના ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને સંસ્કૃતમાં એ ગાથાઓ લખી છે, એ જ ગાથાઓ સંસ્કૃતમાં લખી અને પછી એની ટીકા, ટીકા એટલે વિવરણ, ટીકા એટલે વિવરણ, આખું વિવરણ જે લખ્યું છે એ સંસ્કૃતમાં લખ્યું છે. અને એ સંસ્કૃત કોઈ સામાન્ય પ્રકારનું સંસ્કૃત નથી, બહુ ઊંચા પ્રકારનું સંસ્કૃત એમણે લખ્યું છે. અને એ સિવાય એમણે પણ બીજા શ્લોકની રચના કરી છે. એમને પણ એ ટીકા લખતા લખતા એવા ભાવમય થઈ જતા હતા કે વધુ સ્પષ્ટતા કરવા માટે એમણે પણ કેટલાક શ્લોકો, છંદબદ્ધ શ્લોક એમણે પણ લખ્યા છે. એટલે એને કળશ કહેવામાં આવે છે, એ કળશ એમણે સાથે લખ્યા છે. અને એ કળશ ઉપર પણ પછી ગુરુદેવે પ્રવચનો કર્યા છે. એટલે જ્યારે સમયસારના સ્વાધ્યાયમાં ગુરુદેવે જે પ્રવચનો આપ્યા એમાં બધાને સમાવી લેવામાં આવ્યું છે. કુનકુંદાચાર્ય ભગવાનની મૂળ ગાથા, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ગાથાઓ અને કળશ, અને એમની ટીકા, સંસ્કૃત ટીકા, અને કેટલીક જગ્યાએ બીજાઓની ટીકાઓનો પણ આધાર લેવામાં આવ્યો છે. એમાં બીજી કોઈ મુખ્ય સારી ટીકા જો હોય તો તે જયસેન આચાર્યની ટીકા છે. અને જયસેન આચાર્યની ટીકા ને પણ ઘણી વખત ગુરુદેવે પ્રવચનમાં સમાવી લીધી છે, અને ખાસ કરીને કેટલીક કથાઓ ઉપરના પ્રવચન વખતે એમણે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકાની સાથે ને સાથે જયસેન આચાર્ય ભગવાનની ટીકાને પણ લીધી છે. આપણે જ્યારે એ ગાથાઓ આવશે ત્યારે એના સંબંધી વધારે વિસ્તાર કરીશું. અત્યારે માત્ર આપણે એક આખો આઈડિયા લઈ રહ્યા છીએ કે આપણે શું કરવાના છીએ અને શું એમાંથી પ્રાપ્ત કરવાનું છે, અને કોણ કોણ એમાં કોણ કોણ આપણને જ્ઞાન આપવામાં, જ્ઞાન કરાવવામાં નિમિત્ત થયા છે. એટલે એવા કુનકુંદાચાર્ય ભગવાન કે જેમણે ગણધરની પરંપરામાં અને સિમંદર પ્રભુથી આવેલા એ જ્ઞાન ને આપણી સમક્ષ મૂક્યું છે, ત્યારે એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન છે, જયસેન આચાર્ય ભગવાન છે, અને પછી એના અર્થ અને ભાવાર્થ પણ લખનારા એક જયચંદજી પંડિત, જયચંદજી છાબડાજી પંડિત, જેમણે અષ્ટપાહુડની પણ ટીકા લખી હતી, એવા જયચંદજી પંડિતે એના અર્થ લખ્યા છે, ભાવાર્થ લખ્યા છે. અને સૌથી મહત્વનું જો કંઈ હોય તો આ બધું હતું તો જ પણ એ પ્રકાશમાં આવ્યું નહોતું, અને એને પ્રકાશમાં લાવનાર અને એના બરાબર જેમ છે તેમ અર્થ સમજાવનાર જો કોઈ હોય તો એ મહાપુરુષ કાંજી સ્વામી હતા. કાંજી સ્વામીએ 45 વર્ષ સુધી સભામાં સમયસારનો સ્વાધ્યાય કરાવ્યો, સમયસાર વાંચ્યું. એક વખત સમયસાર વાંચતા કોઈ વખત 2.5 વર્ષ, કોઈ વખત 1.5 વર્ષ, કોઈ વખત 2 વર્ષ, કોઈ વખત 2.5 વર્ષ પણ થયા છે, પણ 19 વખત સમયસાર સભામાં વંચાયું. અને એમણે પોતે તો કેટલીય વખત વાંચ્યું હશે, 1000 વખત વાંચ્યું હશે સમયસાર. જ્યારે જ્યારે ગમે ત્યારે જ્યારે પણ કંઈ પણ કરતા હોય, બેઠા હોય, વિચાર કરતા હોય, ત્યારે એ સમયસાર સંબંધી અને એની ગાથાઓ સંબંધી અને અનેક બીજા શાસ્ત્રોની સાથે એની મેળવણી કરતા હોય કે આ શાસ્ત્રમાં આ છે તે આ પ્રકારે છે, આ શાસ્ત્રમાં આમ છે તે આ છે, અને અહીંયા સમયસારમાં આ જે છે તેનો આમ અર્થ છે. આવું બધું એમણે જે સ્પષ્ટ જે કર્યું છે એ કેટલી વખત સમયસારના અભ્યાસને કારણે એ બધું સ્પષ્ટ કર્યું છે. તો એ બધાનો લાભ પણ આપણને મળશે, કેમ કે આપણે આખો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવના પ્રવચનોના આધારે કરવાના છીએ. ગુરુદેવના પ્રવચનો એ ટેપ ઉપર હતા અને અત્યારે પણ આપણને સીડી ઉપર ઉપલબ્ધ છે, એટલે બધાને એક ખાસ વિનંતી છે કે બને તો ગુરુદેવના પ્રવચનો રોજ નિયમિત સાંભળવા. રોજ ન સાંભળી શકો તો પણ એવો પ્રયત્ન કરવો કે જેટલા બને તેટલા વધુ પ્રવચનો સાંભળવા. પ્રવચનો સાંભળવા ન હોય અથવા તો કોઈ કારણસર સમજણ ન પડતી હોય અથવા તો કંઈક બીજું કારણ હોય તો એ પ્રવચન જેમ છે તેમ પણ વાંચી શકાશે. સમયસાર સિદ્ધિ એ પુસ્તકમાં ગુરુદેવના પ્રવચન શબ્દશ લખવામાં આવ્યા છે અને એ બધા પુસ્તકો તત્વધારા.com ઉપર પણ મૂકવામાં આવ્યા છે. એ સિવાય આખે આખું ગુરુદેવનું પ્રવચન શબ્દશ ન વાંચવું હોય તો એમાંના કેટલાક ભાગ, દાખલા તરીકે જે સંબોધનનો ભાગ હોય, સમજાણું કાંઈ કહો અરે આ, એ બધી વાત જે છે એવા કાઢી નાખી અને મૂળભૂત વાતને બરાબર જેમ છે તેમ કોઈપણ જાતના ફેરફાર વિના લખવામાં આવી છે, એવા પ્રવચન રત્નાકરના 11 ભાગ છે એ વાંચીને પણ આપણે ગુરુદેવ દ્વારા આપણે સમયસારનો અભ્યાસ કરી શકીએ છીએ, એટલે એનો પણ આપણે આધાર લઈ શકીએ છીએ. એટલે બધાને વિનંતી છે કે એ સમયસાર સિદ્ધિ અથવા તો પ્રવચન રત્નાકર અથવા તો ગુરુદેવના પ્રવચન 18મી વખતના કે 19મી વખતના કોઈ પણ, એમાં કોઈ વિશેષ ફેર નથી. ગુરુદેવનો ક્ષયોપશમ તો પહેલેથી એવો જ હતો, એમાં 18મી વખત કરતા 19મી વખતના વધારે સારા હોય એવું કંઈ છે નહીં. પણ જે અંતરમાંથી આવતું એ ગુરુદેવ બોલતા હતા અને ગુરુદેવ તો જ્યારે બોલે ત્યારે એક જ ગાથા ઉપર વાત કરતા હોય. આજે વાત કરે, કાલે કરે, પરમ દિવસે કરે, ચોથે દિવસે કરે, 5-5 દિવસ સુધી જો ગાથા ઉપર વાત કરે તો પણ નવા નવા ભાવ એમાંથી આવ્યા જ કરે ને, એમને તો અંતરમાંથી એ સહજપણે આવતું હતું. એટલે એ બધું ગમે તે તમે સાંભળો તો એમાં કોઈ પણ પ્રકારે કંઈ ઉણપ નથી. દરેક પ્રવચન ગુરુદેવનું પૂર્ણ છે અને એ સમ્યક દર્શન થાય એવું પ્રવચન છે. કોઈ પણ પ્રવચન અધૂરું નથી. દરેક પ્રવચનની અંદર ગુરુદેવે આપણને માર્ગ દર્શાવ્યો છે, મૂળ વાત સમજાવી અને ત્યાર પછીથી ટૂંકમાં આપણને એ માર્ગ તો દર્શાવી જ દીધો છે. કોઈ પણ પ્રવચન એમ નથી કે જેમાં મોક્ષ માર્ગની વાત કરી ન હોય. એટલે બધા જ પ્રવચન મારી દ્રષ્ટિએ તો મને તો પૂર્ણ લાગ્યા છે. મેં ગુરુદેવના આશરે 4000 પ્રવચનો સાંભળ્યા છે અને હજી સાંભળું છું. અને વારંવાર સાંભળવાથી ઘણી બધી વસ્તુઓની સ્પષ્ટતા થાય છે. એટલે એમાં વારંવાર સાંભળવાથી એકનું એક જ છે એમ નહીં લાગતા, કંઈક વધારે જાણવાનું મળે છે અને એવા ભાવ સાથે જ્યારે સાંભળીએ છીએ ત્યારે ખૂબ સ્પષ્ટતા થાય છે. એટલે તમને પણ હું એ અનુરોધ કરું છું કે તમે પણ ગુરુદેવના પ્રવચનોને સાંભળવા માટેનો એક ઉદ્યમ રાખશો તો ઘણો ફાયદો થશે. સમયસારનો સ્વાધ્યાય આપણે કંઈક પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ એ વાતને ભૂલશો નહીં. આ સ્વાધ્યાય બીજા કોઈપણ સ્વાધ્યાય કરતાં વિશેષ છે. એ જીવનનો એમ સમજવું કે એક લાહવો છે, એક અપૂર્વ પ્રસંગ છે. અત્યાર સુધીમાં આપણે જે કંઈ કર્યું છે ધર્મની પ્રાપ્તિ માટે, મોક્ષ માર્ગમાં એને સમજવા માટે જે કંઈ પુરુષાર્થ કર્યો છે એમાં આ પુરુષાર્થ આપણો મોટામાં મોટો પુરુષાર્થ હશે, ઉત્કૃષ્ટ પુરુષાર્થ હશે એમ હું માનું છું. તો આજે આપણે સમયસાર સંબંધી આટલી વાત કરીએ છીએ. હવે સમયસારની શરૂઆત કરતાં આપણે સમયસાર માટે જે સ્તુતિ કરવામાં આવી છે એ સ્તુતિ પણ આપણે લઈશું અને ત્યાર પછીથી આપણે સમયસારની શરૂઆત કરીશું. એટલે આવતી વખતે આપણે આવતા સ્વાધ્યાયમાં આવતીકાલે આપણે સમયસારની શરૂઆત કરીશું. શરૂઆતમાં સમયસારની મૂળ પહેલી ગાથા પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાનના શ્લોક છે ત્રણ, એ લઈશું અને એ પછીથી કુંદકુંદાચાર્ય ભગવાનની પહેલી ગાથા આવશે અને એ પ્રમાણે ક્રમમાં જે રીતે આવે છે એ પ્રમાણે આપણે સ્વાધ્યાય કરીશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ બીજી વિશેષ સ્પષ્ટતા આપણે આના વિશે જોઈતી હોય, કંઈક બીજી કોઈ વાત હોય તો હું બધાને અનુરોધ કરું છું કે કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર તમે ખુલ્લા દિલથી જે વાત કરવી હોય તે કરો, જે પ્રશ્ન કરવો હોય અથવા જે કંઈ સજેશન કરવું હોય એ જરૂરથી કરો. હા બોલો પ્રભુ. હા પ્રેરિતભાઈ બોલો. બરાબર છે, હું તમને એક નાનું ઉદાહરણ આપીશ એટલે તમને તરત જ સમજાઈ જશે. મેડિકલમાં આમ જોવા જઈએ તો એમ જ કહેવાય કે બધી ડાક્ટરી વિદ્યા કહેવામાં આવે, બરાબર. તે છતાંય જુદા જુદા વિષય હોય. પહેલા વર્ષમાં અમે એનાટોમી ભણીએ, પછી એના એ વખતમાં ફિઝિયોલોજી ભણીએ, પછી મેડિસિન હોય, સર્જરી હોય, ગાયનેકોલોજી હોય, બરાબર છે. બધું હોય તો શું, મૂળ તો પેશન્ટના રોગ અને એ રોગના ઉપચાર સંબંધીની જ વાત કહેવામાં આવી હોય, પણ એમાં બધા વિભાગ પડે કે ના પડે. એ રીતે અહીંયા પણ એવું છે, પંચાસ્તિકા એટલે પાંચ અસ્તિકાય. આપણે છ દ્રવ્યમાં પાંચ જે છે તેને અસ્તિકાય કહીએ છીએ. છઠ્ઠું કાળ દ્રવ્ય છે, કાળાણું, એ એક પ્રદેશી છે એટલે એને અસ્તિકાય નથી કહેતા. એટલે બાકીના જે પાંચ જે છે એને આપણે અસ્તિકાય કહીએ છીએ. એટલે એવા પાંચ અસ્તિકાય એમ કરી અને જે વાત કરવામાં આવી એ છ દ્રવ્ય સંબંધીની આખી વાત કરવામાં આવી છે, એ પંચાસ્તિકાયમાં એ રીતે વાત કરવામાં આવી છે. પણ સાથે મૂળ વાત તો આવી જ જાય. મૂળ વાત તો શું હોય કે આત્માની વાત તો એમાં આવે પણ મુખ્યતા એની ન હોય. આપણે એટલા માટે દ્રવ્યાનુયોગ નહીં વાત જે કરી, પર્યાર્થિક નયની અને દ્રવ્યાર્થિક નયની આજે વાત કરી ને, એટલા માટે જ કરી કે એમાં મૂળ વાત જે છે એ બધું સમજાવવાની હોય. હવે બીજું શાસ્ત્ર દાખલા તરીકે પ્રવચનસાર લઈએ તો પ્રવચનસારની અંદર જે વાત કરવામાં આવી છે ત્રણ ભાગમાં, તો એમાં આખે જ્ઞાન ને મહત્વ આપીને વાત કરવામાં આવી છે. એ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે, એ પણ દ્રવ્યાનુયોગ છે પણ છતાં પણ એ જ્ઞાન પ્રધાન છે. જ્યારે સમયસાર છે એ દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. હવે જ્ઞાન પ્રધાન ગ્રંથની અંદર આત્મા વિશે એટલી બધી સૂક્ષ્મતાથી વાત કરવામાં આવી છે અને આત્માની સાથે સાથે આત્માને જેની સાથે વધારેમાં વધારે સંબંધ છે એવા પુદ્ગળ વિશેની પણ કેટલી બધી વાત કરવામાં આવી છે અને એનું એટલું બધું જ્ઞાન આપવામાં આવ્યું છે સૂક્ષ્મતાથી કે જે દ્વારા આપણને પોતાનું આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એનો ખ્યાલ આવે. પણ બધી જ વાત કરવામાં આવી છે, એટલે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય. અને પછી પર્યાયમાં એટલી વાત કરવામાં આવી છે કે પર્યાયના ઉત્પાદ કેવી રીતે થાય, વ્યય કેવી રીતે થાય અને ધ્રુવ તરીકે આત્મા કઈ રીતે રહે છે. અને પર્યાયના ઉત્પાદ વ્યયની વાતમાં પણ એ એક સમયનો ઉત્પાદ અને એ જ સમયની અંદર એ પહેલાની પર્યાય જે છે એનો વ્યય થાય અને એ એક જ સમયની અંદર એ પૂર્વની પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે, એમાં કોઈ સમયનો ફેર નથી, એક જ સમયમાં થાય છે, એ વખતે ધ્રુવ ટકીને રહે છે. અને આ બધી ઘણી સૂક્ષ્મતાથી વાતો એમાં લેવામાં આવી છે. એટલે ત્યાં એ જ્ઞાન કરાવવામાં આવ્યું આત્માનું અને એ જ્ઞાન જે કરાવવામાં આવ્યું છે એ ભેદરૂપે કરાવવામાં આવ્યું છે. ખંડ ખંડ જ્ઞાન કરાવવામાં આવ્યું છે, એ ખંડ ખંડ જ્ઞાન કહી શકાય. પણ સાથે એ વાત તો લેવામાં આવી છે કે આખું જ્ઞાન છે એમાં આ સમજાવવા માટે ખંડ ખંડ કરીને કહેવામાં આવે છે. મૂળ આત્મા તો અખંડ જ છે અને આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં જે વાત કરવામાં આવી એમાં એ રીતે કહ્યું અને જ્ઞાન તત્વમાં વાત કરવામાં આવી એમાં આત્માને આત્મા તરીકે જણાવ્યો એ રીતે વાત કરવામાં આવી. વળી એમાં પર્યાયની વાતને એ રીતે લેવામાં આવી કે એ પર્યાય જે છે એના છ કારકો એના પોતાના છે. પર્યાય પોતે સ્વતંત્રપણે થાય છે અને પર્યાયના છ કારકો, ષટકારકો એ બધા એના પોતાના છે, એ બધી વાત લેવામાં આવી. એટલે એમાં પર્યાયની પણ એટલી જ સૂક્ષ્મતાથી વાત લેવામાં આવી. એટલે દરેકની અંદર જે વાત કરવામાં આવી હોય એમાં મૂળ તો આત્માનું સ્વરૂપ અને આત્મા બધાથી જુદો છે એ વાત તો આવે જ છે, પણ એમાં જુદા જુદા વસ્તુને સૂક્ષ્મતાથી કહેવામાં આવ્યા હોય. એટલે સમયસારની વાતમાં થોડો એ રીતે ફેર છે કે એમાં આત્મા પ્રાપ્ત કરવો છે, એને અનુભવવો છે, જેવો છે તેવો અનુભવવો છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવું અનુભવવું છે, એટલે એ અપેક્ષાએ આખી વાત કરવામાં આવી છે. એટલે બીજી અપેક્ષાઓ જે છે એને ગૌણ કરવામાં આવી, એટલે પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી, દ્રવ્યની મુખ્યતાથી વાત કરવામાં આવી. એટલે એમાં દ્રષ્ટિનો વિષય કેવો હોય, દ્રષ્ટિનો વિષય એટલે ક્યાં દ્રષ્ટિ કરવી છે, આત્મામાં દ્રષ્ટિ કરવાની છે. આપણે એમ કહીએ છીએ ને કે તું તારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરને, તારા જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવમાં લગાવને, એમ જે કહેવામાં આવે છે. તો એ ધ્રુવનું સ્વરૂપ કેવું છે, એ આત્માનું સ્વરૂપ કેવું છે, અખંડ આત્મ સ્વરૂપની વાત લેવામાં આવી છે, એ કેવું છે એની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય. એટલે જે એક મનમાં વિકલ્પ રહ્યો છે ને અનાદિનો, કે એને પર્યાય છે, આત્મા જે છે એને શું છે, તો કે વર્તમાન જે પર્યાય છે એ પર્યાય એને ભૂલાતી નથી, કે હું મનુષ્ય છું, મનુષ્ય છું, મનુષ્ય છું, એ જે આખું પકડાઈ ગયું છે ને એ પકડ છૂટી જાય છે, કે હું મનુષ્ય નથી, હું દેવ નથી, હું તિર્યંચ નથી, હું નારકી નથી. મનુષ્યની વાત આવે, હું મનુષ્ય અત્યારે તો કેવું પકડાઈ ગયું છે કે હું મનુષ્ય છું, પુરુષ છું, રમેશ છું, આ જે પકડ છે ને એ આખી એમ જાય નહીં, એને કાઢવા માટે, એને તોડવા માટે થઈ અને બધું જ કાઢવું પડે. મનુષ્ય નથી એ વાત પણ કાઢવી પડે, ને મનુષ્ય નથી એટલે શરીરની વાત નહીં, પણ પર્યાય પણ મારી મનુષ્યની નથી, એટલે મારી એટલે આત્માની, આત્માની કોઈ પર્યાય નથી. આત્માની એવી કોઈ જે ચાર ગતિરૂપ જે પર્યાયો આપણે કહીએ છીએ એવી કોઈ પર્યાય છે જ નહીં. આત્માનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે એ વાતને મુખ્યતાથી કહેવામાં આવી છે. અને એમ જ્યારે આપણે વિચારીએ, એમ જ્યારે મનન મંથન ચિંતન કરીએ, ત્યારે આપણને જ્યાં જ્યાં આત્મા શબ્દ આવે ત્યાં ત્યાં આપણને એમ લાગે કે આ મારી વાત છે, અને મારી એટલે શુદ્ધ સ્વરૂપની વાત છે. અને એવું થાય એટલા માટે એની મુખ્યતાથી સમયસારમાં વાત કરવામાં આવી છે. એટલે બધાની આ પ્રમાણે થોડો ભેદ છે, બરાબર છે? હા પ્રભુ બોલો. હા બોલો અનિલભાઈ. એનાથી શરૂઆત કરીશું, બરાબર છે? ગુરુદેવે કેવી રીતે આ શરૂઆત કરી એના સંબંધી પણ આપણે થોડીક વાત લઈ લઈશું, બરાબર છે? અને પછી આપણે લઈશું, કાલે સ્તુતિ પણ કરીશું સમયસારની, અને એની સાથે આપણે ગુરુદેવની વાત પણ આવી જશે. એટલે એ બધું થતાં પહેલો શ્લોક સુધી પહોંચશું અને પછી આગળ વધશે. એટલે ખરેખરું તો આમ તો એમ કહીએ કે હવે આપણે એ પ્રવાહમાં આવી ગયા. આપણે પહેલા તો સ્ટેશન ઉપર પહોંચવું પડે, ને સ્ટેશન પછી ટ્રેનમાં બેસવું પડે, ને પછી ટ્રેન ચાલુ થાય, એ રીતે છે આખું. એટલે બધું આવશે પ્રભુ, આપની વાત સાચી છે, અને એ સજેશન આપ્યું છે તો બરાબર છે. આપણે ગુરુદેવની એ વાત પણ આપણે લઈશું સાથે. હા બોલો પ્રભુ. હા, હું પણ કરવું એ એક રીત છે. એ કેટલાક જ્ઞાની પુરુષોએ એવું એવી રીતે એ રીત બતાવી છે. અનેક રીતે આત્મામાં જવાય, અનેક રીત છે, એમાંની એ એક રીત છે કે હું કહેતા આત્મા એવું આવવું જોઈએ, હું કહેતા આત્મા એવું આવવું જોઈએ, એ એક રીત છે. હું પણ કરવું એટલે હું પણ પોતાના સ્વરૂપનું હું પણ કરવું, પોતાના સ્વરૂપનું. એને કોઈક કોઈકે તો એટલે સુધી વાત લખી છે કે પોતાના સ્વરૂપનો અહંકાર, એવા પણ શબ્દો કોઈકે મૂક્યા છે, ક્યાંક એવા પણ શબ્દો મૂક્યા છે, પણ એમાં એવો અહંકાર નહીં, પણ હું મારું સ્વરૂપ છે એમ, એ સ્વરૂપની હયાતી છે, એનું અસ્તિત્વ છે, છે ને છે, એવી દ્રઢતા એને પોતાને કરવી છે તો હું કહેતા એને એમ થાય કે હું એટલે આત્મા અને હું એટલે શુદ્ધ આત્મા એમ જ પછી વાત લે છે, બીજું કંઈ નહીં. એમ હું એટલે જે બીજું બધું જે છે એને એને ગૌણ નહીં પણ એને બિલકુલ કાઢી નાખતો હોય એટલે સુધી એ એમ લે છે, એ એક રીત છે. એટલે સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરવી છે તો સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરતા પહેલા એને બધા વિકલ્પોથી છૂટવું પડશે. અનેક પ્રકારના વિકલ્પો જે રહ્યા છે એને કરતા ભાવ જે પડ્યો છે ને, જગતના પદાર્થોમાં કામ કરવાની અને પોતે શરીર સાથે છે તો શરીરના પોતે કામ કરે ને શરીરને સારું રાખે ને શરીરની એક્સરસાઇઝ ને, આ બધી જે વાત જે એને જે છૂટતી નથી ને એ છોડવા માટે થઈ એને કેટલીક વખત આવું હું પણ કરવું પડે, હું એટલે આત્મા એમ કરીને એને રહેવું પડે. એટલે શું થાય, પેલો વિકલ્પ જે આવતો હોય ને એ તૂટી જાય. આ બધા સાધનાના ક્રમમાં એવું હોય છે કે આપણને ઘણા લાંબા સમય સુધી આપણને એવી બધી ટેવ પડી હોય શરીરને માટે થઈને બધું કરતા હોય અને પછી આપણને ખ્યાલ આવે કે આ બધું શરીરનું આ બધી લાલન પાલન ને આ બધા જે કરી રહ્યા છીએ ને એ બધું ન હોય આત્મા તરફ જવું છે. એટલે પછી વારંવાર એ આવતું હોય ત્યારે તોડવા માટે થઈને એ કહે કે હું એટલે આત્મા, પછી આ શરીરની વાતને ક્યાં અમે લીધી, આ તો બધી શરીરની વાત થઈ, એમ કરી અને પોતે શરીર તરફ જે લક્ષ આપ્યું છે ત્યાંથી પાછો વળે છે. બીજી રીતે પણ થાય કે જાણતો હોય, જ્ઞાન કરતો હોય, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતો હોય ત્યારે એમાંથી એ દ્રવ્યશ્રુતને જ વળગી રહ્યો, એનો જ અભ્યાસ કર્યા કરે, એની ચર્ચા વિચારણા કર્યા કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, તો ત્યાં જે લાલચંદભાઈએ જે વાત બતાવી છે એ વાતથી એ અંતરમાં જાય કે આ જાણે જાણે જાણવું પણ કોણ જાણે, જાણનારો એ હું છું, જે જાણનારો એ હું છું, જાણનારો હું છું એ જ મને જણાય છે. આ જ્ઞાન છે, જે દ્રવ્યશ્રુત છે, અભ્યાસ છે, એ બધું નહીં, હું તો માત્ર જાણનાર જ છું, એમ કરીને એ અંતરમાં જાય છે. અભ્યાસ કરે છે, જાણે છે, ત્યારે પણ એ જાણે છે, એ જ્ઞાનને એ નથી જાણતો, પણ ત્યારે પણ એને જાણનારો પોતાને જણાય છે. પોતાને ખ્યાલમાં કોણ આવે છે, એ જેણે જાણ્યું જ્ઞાન કર્યું એ જ્ઞાન કરનારો એ પોતાને ખ્યાલમાં આવે છે, એમ કરીને લાલચંદભાઈએ જે વાત લીધી છે એ રીતે વાત લેવામાં આવી છે. આપણે ક્રમબદ્ધ પર્યાય તરફથી આત્મામાં જવું હોય તો એમાં જુદી રીતે જવાય, સર્વજ્ઞતાથી આત્મામાં જવું હોય તો જુદી રીતે જવાય, એવા અનેક પ્રકાર છે કે જે દ્વારા આપણે આત્મામાં જઈ શકીએ. એટલે આજે હવે સમય પૂરો થયો છે, આપણે એ વાત આજે નથી લેતા, ક્યારેક એ વાત લઈશું કે સર્વજ્ઞતા દ્વારા આપણે આત્મામાં કેવી રીતે જઈ શકીએ, અથવા તો ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરતા કરતા આપણે આત્મામાં કેવી રીતે જઈ શકીએ, એવા અનેક પ્રકારે આપણે આત્મામાં જઈ શકીએ છીએ. અને જેને જે પ્રકાર ફાવે એ પ્રકાર યોગ્ય જ છે. મૂળ વાત એ છે કે આત્મામાં જવું છે. આપણે ગયા વખતે કોઈક સ્વાધ્યાયમાં વાત થતી હતી, એમાં ભારતીબેનને કોઈક વાત એવી રીતે લાગી તો એમણે કહ્યું કે આ રીતે બરાબર છે, આ બરાબર બેસી જાય છે, એમને અમુક રીતે વાત બેસી ગઈ, બરાબર તમે કહ્યું બરાબર જ છે. અને એમને પછી સભા આપણે આપણા સ્વાધ્યાયમાં પણ બધાને પણ જણાવ્યું હતું કે આ વાત સ્વાધ્યાયમાં જે કહી એ વાત મને બરાબર બેસે છે. એટલે એવા અનેક પ્રકાર છે કે જે દ્વારા આપણને એક સ્ટ્રાઇક થાય છે, કંઈક આવી જાય છે અને પછી આપણે આત્મામાં બહુ સહેલાઈથી જઈ શકીએ. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. આપણે સુખધામ બોલીશું અને સ્વાધ્યાય પૂરો કરીશું.
સુખધામ અનંત સુસંત ચરી